તારીખ 20/3/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 192 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 75
એ થોડો મુદ્દાનો વિષય છે. ઉત્પન્ન થયો ધર્મનું મૂળ સર્વજ્ઞ છે, અથવા ધર્મનો જે ખાસ વિષય છે એ સર્વજ્ઞના પ્રતિપાદન પૂર્વક, સર્વજ્ઞની સ્થાપના પૂર્વક એ વિષયનું પ્રતિપાદન કરવું ઘટે છે. કોઈ એમ કહે કે વસ્તુનું સ્વરૂપ નક્કી કરો, સર્વજ્ઞને વચ્ચે લાવવાની જરૂર નથી,
બરાબર.
આવી એક દલીલ આર્ગ્યુમેન્ટ આવે છે કે સર્વજ્ઞને વચમાં શા માટે લાવો છો. તો એમ કહે છે કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે, અને જો ધર્મ પ્રણીત કરવો હોય તો તે સર્વજ્ઞતાથી જ પ્રણીત કરવો જોઈએ. આ નિયમને છોડીને, આ અપેક્ષા છોડીને ધર્મનું પ્રતિપાદન યથાયોગ્ય પ્રકારે નહીં થઈ શકે. વિચારવું જોઈએ કે એમ શા માટે, એવું શા કારણે કે સર્વજ્ઞ છે એટલે અહીંયા એમ નથી લેવું કે પાયામાં એક એવી વાત અંધશ્રદ્ધાથી સ્વીકારી લ્યો કે કોઈ એક સર્વજ્ઞ હોવા જ જોઈએ, અને એ સર્વજ્ઞ હોય એટલે સર્વકાળને અને સર્વદ્રવ્ય ક્ષેત્રને જાણે, તેથી એ વાત સ્વીકારીને પછી બધી વાત સ્વીકારવી જોઈએ, અને એ વાતનો અસ્વીકાર થાય ત્યાં કોઈ વાત ન સ્વીકારવી જોઈએ, એને તૂટતી હોય કોઈ વાત ન સ્વીકારવી જોઈએ, એ પ્રકારમાં ખેંચી જવા માટે આ વાત નથી.
બરાબર,
પાછળ બીજો ઊંડો હેતુ છે. પ્રશ્ન કાઢ્યો ત્યારે વિચારીને એ ઊંડો હેતુ એ છે કે જે સર્વજ્ઞ છે એ સર્વ વિતરાગ છે. સર્વજ્ઞ કોણ હોય છે કે જે સંપૂર્ણ વિતરાગ હોય તે જ સર્વજ્ઞ હોય. કેમ કે અન્ય મતીઓ પણ એમ માને છે કે અમારા ભગવાન પણ ત્રણકાળ ત્રણ લોકને જાણનારા છે, એમના જાણ્યા બહાર કોઈ ચીજ રહેતી નથી, છતાં તેઓ તે કલ્પેલા ભગવાનને રાગી દ્વેષી મોહી હોય તેવા પ્રકારના કાર્યો કરતા આલેખે છે, પોતાના આલેખનમાં એ વાત સ્પષ્ટ કરે છે. તો અહીંયા એ વાત સાથે વાંધો છે કે જે સર્વજ્ઞ હોય તે સંપૂર્ણ વિતરાગ જ હોય, અને સંપૂર્ણ વિતરાગતા એટલે પરિપૂર્ણ નિર્દોષતા, એ ન્યાયને મૂળમાં સમર્થન આપીને કોઈ પણ ચર્ચા ધર્મ વિષયક હોવી ઘટે છે.
બરાબર,
આ ન્યાય છે. આની અંદર ન્યાયનો વિષય વિચારીએ તો એ છે કે ન્યાય ગુણદોષ સાથે સંબંધ રાખે છે. ન્યાય કોની સાથે સંબંધ રાખે છે? ગુણદોષ સાથે સંબંધ રાખે છે. વર્તમાનમાં લૌકિક ન્યાય પૈસા સાથે સંબંધ રાખે છે કે કોને પૈસામાં કેટલું નુકસાન થયું, કોને આર્થિક કેટલું નુકસાન જાય છે એના ઉપર એ ધોરણ બાંધે છે. કેમ કે સિદ્ધાંતનો વિષય લૌકિકની અંદર એટલો ચોખ્ખો નથી, અથવા જગત એનાથી અજાણ્યું છે. પણ અહીંયા તો જ્યાં ધર્મનું પ્રકરણ છે ત્યાં નિર્દોષતાનો સવાલ પહેલો છે, નિર્દોષતાનો સવાલ મુખ્ય છે. તો એ નિર્દોષતાની હદ શું, કે એ નિર્દોષતાની છેલ્લી હદ છે સંપૂર્ણ વિતરાગતા થવી, તે પૂર્ણ પવિત્રતા થવી. તે એટલે એ વાતને પાયામાં રાખીને સર્વજ્ઞને એટલે સંપૂર્ણ વિતરાગતાને એટલે પૂર્ણ નિર્દોષતાને જે કોઈ ન્યાય દોરીને લઈ જાય અથવા પરિપૂર્ણ નિર્દોષ સ્વરૂપ જે પરમાત્મ પદ છે ત્યાં જે ન્યાય લઈ જાય તે ન્યાય સ્વીકારવો અને તેની વિરુદ્ધ જાય તે ન્યાયને પણ એને અન્યાય તરીકે સ્વીકારવો, આની પાછળ હેતુ છે. કેમ કે જો એની અંદર ક્ષતિ ખામી દોષ એ વગેરે જો સ્વીકારવામાં આવે અને પછી એને અનુસરવામાં આવે તો એ અનુસરણ દોષિત હોઈ શકશે, દોષિત રહેશે, નિર્દોષ થઈ શકશે
નહીં,
રહી શકશે નહીં. આ પરિસ્થિતિ છે. એટલે ધર્મ સર્વજ્ઞતાથી પર પ્રણીત કરવો એ ઉદ્દેશની પદ્ધતિમાં વાત લીધી છે. કેમ કે ધર્મનું મૂળ પણ સર્વજ્ઞ છે. કેમ ધર્મનું મૂળ સર્વજ્ઞ છે, કે જે કોઈ જીવને મૂળમાંથી ધર્મનો અંકુર ફૂટે છે એ પરિપૂર્ણતાને લક્ષે શરૂ થાય છે. પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. આ પરિસ્થિતિ હોવાથી આ વિષયની પૂરી ગંભીરતાને એક વચનમાં સમાવી છે. જેમ કહેવામાં આવે છે કે જ્ઞાનીના એક વચનમાં અનંત આગમ રહ્યા છે, એ વાત શ્રીમદજીએ કહી ને. એ આવી આવી વાતો છે કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે એમાં આગમના આગમ લઈ શકાય એવું છે. ધર્મ સર્વજ્ઞતાથી પ્રણીત કરવો એમાં પણ ઘણા આગમનો વિષય આવરી લેવાયેલો છે. એવો એ ઊંડો ગંભીર અને બહોળો વિષય છે, એનો વિસ્તાર ઘણો થઈ શકે એવું છે. એટલે અહીંયા પણ એ વાત લીધી છે કે જ્યારે ત્યારે નિર્ણય કરવો છે વિચારની ભૂમિકામાં, કે જે નિર્ણય પુરુષાર્થની જાગૃતિનું કારણ છે, જે સમજણમાં અને જે નિર્ણયમાં ભવિષ્યનો સમ્યક પુરુષાર્થ ગર્ભિત રહેલો છે, એવો જે નિર્ણય છે એ પણ સર્વજ્ઞનો નિર્ણય કરવા જાય ત્યારે થશે. અથવા આત્મનિર્ણયમાં સર્વજ્ઞનો નિર્ણય છે, તીંચને પણ નારકીને પણ મનુષ્ચારી ગતિના જીવને આત્મા જ્ઞાન માત્ર છે એ જે સમયસારનું સૂત્ર છે. આત્મા એટલે પોતે જ્ઞાન માત્ર છે. એ જ્ઞાન માત્રમાં એકનું જ્ઞાન, એકનું જ્ઞાન એટલે માત્ર જ્ઞાન, માત્ર જ્ઞાન એટલે કેવળ જ્ઞાન, એ વિષય એની અંદર આવી જાય છે. કેવળ જ્ઞાન એમ આવી ગયું અને એ કેવળ જ્ઞાન જ્યાં આવ્યું ત્યારે એ જ્ઞાનનું અનંત અનંત અસીમ સામર્થ્ય છે એ પ્રતીતમાં આવે છે, વિશ્વાસમાં આવે છે અને એ વિશ્વાસ એને પુરુષાર્થની ઉત્પત્તિ કરાવે છે. ત્યાં સુધી કોઈને તત્સંબંધિત પુરુષાર્થ ઉત્પન્ન થાય એવું સંભવિત નથી. એ વાત નિર્ણયના વિષયમાં સર્વજ્ઞને સાથે રાખીને ગુરુદેવશ્રીએ આ પ્રતિપાદન કર્યું છે. દેવ અધિકારમાં પણ સર્વજ્ઞની વાત લીધી છે, એવી રીતે એમાંથી થોડી લઈએ. પ્રકાશ દેવ અધિકાર, દેવ એટલે સર્વજ્ઞ, દેવાધિકાર કારણ કે દેવથી પરમ મંગલ રૂપ નિદાન ભવ પામીએ છીએ, તેથી દેવ ઉપકારી છે. અહીંથી શરૂઆત કરી આ અધિકારની. આ નાનકડો એવો પણ અનુભવ વિષયક, આત્માનુભવ વિષયક, અનુભવ પ્રધાન દીપચંદજીનો ગ્રંથ છે. દીપચંદજી કાશલીવાલ લગભગ આજથી 250 વર્ષ પહેલા જયપુર બાજુ થઈ ગયા છે. અધ્યાત્મની એમની મસ્તી અને દ્રવ્યાનુયોગના અને અધ્યાત્મના સૂક્ષ્મ સિદ્ધાંતોનું એમનું જ્ઞાન અસાધારણ હતું એ એમની નાની કૃતિ પણ કહી જાય છે. આટલી નાની કૃતિ છે એ પણ એ વાત કહી જાય છે. અને આ અનુભવ પ્રકાશ ગ્રંથમાં તો લગભગ એકલો અનુભવનો જ વિષય એમણે વારંવાર બહુ જ સાદી ભાષામાં પ્રેક્ટિકલ વ્યૂ પોઈન્ટથી જે એમને લખાણની પદ્ધતિ છે એ અનુભવ પદ્ધતિ જેમાં મુખ્ય છે એ પ્રકારે આ વિવરણ કર્યું છે. મેં તો જૈન દર્શનના સાહિત્યમાં પહેલો જ આ ગ્રંથ વાંચ્યો છે, શ્રીમદ રાજચંદ્રજીના પત્રો પછી. પણ એ કોઈ એ તો એક પત્રો છૂટા 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 વ્યક્તિગત રીતે સામી વ્યક્તિની યોગ્યતા જોઈને તેની અપેક્ષાથી લખાયેલા છે. એમાંથી પછી વ્યવસ્થિત આગમ અધ્યાત્મ સિદ્ધાંત વગેરે કાઢવું એ જરા સહેલું નથી. એટલે ખરેખર એ સાહિત્યની રીતે સાહિત્ય તૈયાર થયેલું નથી, પણ કુદરતી લખાયેલા પત્રોને સાહિત્યકારે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. એ ગ્રંથની રચના એ પ્રકારની છે. જૈન દર્શનના સાહિત્યમાં મેં તો પહેલો ગ્રંથ વાંચ્યો તો આ વાંચ્યો, કુદરતી અનુભવ પ્રકાશ, અને બહુ ઊંડી છાપ છે આ ગ્રંથની. મને તો બહુ ઊંડી છાપ છે. હજી પણ હું તો સેંકડો વાર આ ગ્રંથ વાંચું છું. કેટલી વાર વાંચ્યો છે એનો કોઈ હિસાબ નથી છેલ્લા વર્ષોમાં. બહુ અધ્યાત્મનો રસ ઘણો છે એની અંદર. કારણ કે દેવથી પરમ મંગળ રૂપ નિજાનુભવ પામીએ છીએ, આમ દેવને અનુભવને સીધા લીધા છે. કારણ કે દેવથી પરમ મંગળ રૂપ એવા નિજ અનુભવને પામીએ છીએ, તેથી દેવ ઉપકારી છે. વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા જેને દેવ ગુરુ અને શાસ્ત્રમાં દેવનું સ્થાન આપ્યું છે તે સંપૂર્ણ નિર્દોષ પરમાત્મા પરમ મંગળ એટલે પરમ પવિત્ર છે. કશાય કલંકનો અનંતમો અંશ પણ જ્યાં રહ્યો નથી એવી સ્થિતિએ શુક્લ ધ્યાનની શ્રેણી માંડીને જેવો આરૂઢ થયા છે. શુક્લ ધ્યાનની શ્રેણી માંડીને, શુક્લ એટલે ઉજ્જવળ ધ્યાન, તે બે ઉપકારી છે. ઉપકારી છે એટલા માટે કે એમનું સ્વરૂપ જ્ઞાનમાં નિમિતભૂત થાય છે. નૈમિતિક તો જ્ઞાન છે, જ્ઞાનમાં એ દેવનું સ્વરૂપ નિમિતભૂત થાય છે. ત્યાં જ્ઞાનમાં એ સ્વરૂપ પ્રત્યે પરમ આદર અને પરમ મહિમા જાગૃત થાય છે. એવા નિર્દોષ તત્વની ઉપાદેયતા એમના સ્મરણ માત્રથી, એમના સ્વરૂપના સ્મરણ માત્રથી ઉદ્ભવે છે, તેથી તેમને ઉપકારી ગણવામાં આવ્યા છે. લૌકિકમાં ઉપકારનો અર્થ બીજી રીતે છે, ધર્મના પ્રકરણમાં ઉપકારનો અર્થ બીજી રીતે છે. લૌકિકમાં તો કોઈ ઈચ્છાથી બીજાનું ભલું કરવાનો ભાવ કરે, પ્રવૃત્તિ કરે, ત્યારે એને ઉપકારક પ્રવૃત્તિ ગણવાનો આવે છે. અહીંયા એ પ્રકાર જ નથી. ભગવાન વિતરાગ સર્વજ્ઞ છે, એ તો બિલકુલ ઈચ્છા વિનાના પરમ નિરીક્ષક સ્વભાવમાં પરમ નિરીક્ષક એવી મોક્ષ દશાને પ્રાપ્ત થયેલા છે. એમને એક અંશે પણ રાગાંશ, ઈચ્છા, વાંછા કાંઈ હોતું નથી. છતાં એને અહીંયા ઉપકારી ગણ્યા છે. એનું કારણ એટલું જ છે કે એમના સ્મરણ કરવા વાળાને, નીચેની કક્ષાના જીવોને પણ એવા નિર્દોષ પરમાત્મ સ્વરૂપની ઉપાદેયતાનો ભાવ આવિર્ભૂત થાય છે, એટલે એમને ઉપકારી ગણવામાં આવ્યા છે. બાકી કાંઈ ઈચ્છા કરે છે ને એનું ભલું કરે છે સ્મરણ કરવા વાળાનું, એનું સ્મરણ કર્યું માટે કાંઈક એમનું ભલું કરે છે, એ પરિસ્થિતિ વિતરાગને વિશે કલ્પવા જેવી નથી. કેમ કે એ દોષારોપણ છે. એ દેવ પરમાત્મા છે એટલે આત્માની ચરમસીમા પરમ પરમ દશાને તે પ્રાપ્ત થયા છે. આવા પરમાત્મામાં અર્હંત પરમાત્મા સાકાર છે એટલે શરીરયુક્ત છે. સાકાર છે એટલે અહીંયા પૌદ્ગલિક આકાર ચક્ષુ ઇન્દ્રિય દ્વારા પણ છદ્મસ્થ જીવોને દર્શનીય થઈ શકે છે, તેથી તેને સાકાર કહેવામાં આવ્યા છે. અને સિદ્ધ નિરાકાર છે, સિદ્ધ પરમાત્મા છે તે અશરીરી દશામાં છે. ભલે તેમનો આકાર છે, કોઈ પણ પદાર્થ હોય ને એને ક્ષેત્રનો આકાર ન હોય એવું તો બનતું નથી. સિદ્ધ પરમાત્મા સિદ્ધ શિલા ઉપર બે પ્રકારના આસનથી આકારવાળા હોય છે, એક પદ્માસન અને એક ખડગાસન. ઊભું જે આસન છે, સીધા હાથ હોય, સીધા પગ હોય, અને ધ્યાનસ્થ અવસ્થામાં જેને કાવસગ, આપણે અહીંયા કાવસગ ઊભા ઊભા જે કાવસગ કરવામાં આવે છે ત્યારે જે સ્થિતિ છે, એ સ્થિતિમાં એમના આત્માનો આકાર સિદ્ધાલયમાં હોય, અથવા પદ્માસનના જે ધ્યાનરૂપ છે એ પ્રકારે એમનો આકાર હોય. એ સિવાય ત્રીજી દશા કોઈ સિદ્ધ પરમાત્માની ક્યારે હોતી નથી. અનંતા સિદ્ધ પરમાત્માઓમાં અનંતા આવા આકારે, અનંતા આવા આકારે છે. અને તે આકાર છેલ્લું જે ચરમ શરીર છે એનાથી કિંચિત ન્યૂન ક્ષેત્રફળવાળું છે. એમ કે ભગવાન મહાવીર સ્વામીની લગભગ 7 ફૂટની ઊંચાઈ હતી અને ઋષભદેવ ભગવાનની 500 ધનુષની કાયા હતી, તો એમના પ્રમાણમાં કિંચિત ન્યૂન આકારે સિદ્ધાલયમાં અત્યારે બિરાજે છે. એ શરીરનો આકાર નથી તે અપેક્ષા એ નિરાકાર છે એમ લેવું
બરોબર,
પણ આકાર જ નથી આકાશની જેમ કાંઈ એમ નથી. ચરમ શરીરથી કિંચિત ન્યૂન આકાર છે માટે તેને સાકાર પણ કહીએ છીએ. ભાઈ કે થોડો દેવનો અધિકાર છે, અનુભવ પ્રકાશમાંથી સર્વજ્ઞના નિર્ણયનો વિષય છે ને, એટલે તેથી તેને નિરાકાર હોવા છતાં સાકાર પણ કહીએ છીએ. અર્યંતને અઘાતી કર્મ રહ્યા છે 4 અઘાતી, તેથી બાહ્ય વિવિક્ષામાં 4 ગુણ વ્યક્ત થયા નથી. જે મુખ્ય 4 ગુણને આવરે છે એવા 4 ગુણ એમને નિરાવરણ થયા નથી, અવ્યાબાધત્વને વગેરે અસિદ્ધત્વમાં એ આવી જાય છે. જ્ઞાનમાં બધા વ્યક્ત થયા છે, વિવિક્ષામાં 4 ગુણ વ્યક્ત થયા નથી પણ જ્ઞાનમાં બધા વ્યક્ત થઈ ગયા છે. કેમ કે જ્ઞાન સંપૂર્ણ નિરાવરણ છે તે કહેવામાં આવે છે. નામ કર્મ મનુષ્ય ગતિ રૂપ છે તેથી સૂક્ષ્મ બાહ્ય નથી, બહારમાં વ્યક્ત નથી, પણ કેવળ જ્ઞાનમાં વ્યક્ત છે. એટલે સૂક્ષ્મત્વ જે આત્માનો ગુણ છે એ વ્યક્ત નથી થયો, સ્થૂળ પણ રહેલું છે શરીરને હિસાબે. એનું કારણ કે નામ કર્મ સામે નાશ થયું નથી. એ જ રીતે વેદનીય કર્મ છે તેથી બહારમાં અબાધિત નથી. જે વ્યાબાધત્વ નામનો ધર્મ છે એ સંપૂર્ણ નિરાવરણ નથી થયો, તેથી વેદનીય કર્મ છે પણ અંતરમાં જ્ઞાનમાં વ્યક્ત છે. અવગાહ બાય બહારમાં વ્યક્ત નથી પણ પોતાના જ્ઞાનમાં વ્યક્ત છે. અવગાહન નામ ગોત્ર વેદની અને આયુષ, આયુષ કર્મ છે ને, એટલે અવગાહન છે શરીર પ્રમાણે અને પોતાના જ્ઞાનમાં વ્યક્ત છે. અગુરુ લઘુ ગોત્રથી બાય બહારમાં વ્યક્ત નથી, ગોત્ર કર્મ છે એટલે, પણ જ્ઞાનમાં વ્યક્ત છે. આ અઘાતીથી જ વ્યક્ત નામ ન પાયમાં નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ પૂજ્ય છે. છતાં રિહંતના નામ પૂજ્ય છે, સ્થાપના એ તેવો પૂજ્ય છે, દ્રવ્ય તેવો પૂજ્ય છે અને ભાવે તેવો પૂજ્ય છે. ચારે પ્રકારે પૂજ્ય છે. નામ સ્થાપના દ્રવ્યને ભાવે નિક્ષેપ છે. નયનો વિષય જે છે તેને નિક્ષેપ કહેવામાં આવે છે. પ્રમાણ, નય અને નિક્ષેપ જૈન દર્શનમાં પદાર્થનું પરિજ્ઞાન કરવા માટે આ એક અનાદિથી વ્યવસ્થિત પદ્ધતિ છે, સુંદર પદ્ધતિ છે. અને કોઈ પણ પદાર્થને પદ્ધતિસર સમજવા માટે આ પદ્ધતિ અપનાવવામાં આવે છે. એમાંના ચાર ભેદ છે. નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એ રીતે પૂજ્ય છે. અરિહંતનું નામ લેતા જ પરમપદની પ્રાપ્તિ થાય છે એવો યોગસારનો એકામાં યોગીન્દ્ર દેવનો દોહો લીધો છે કે જેને સમરો જેને ચિંતવો જેને ધ્યાવો મને જેને ધ્યાયંતી પરમપદ લઈએ એક ક્ષણે. જીનનું સ્મરણ કરો વિકાગ્ર મનથી, નિર્મળ મનથી, સુમનથી એટલે પવિત્ર મનથી તેમનું ધ્યાન કરો. અને એમનું ધ્યાન કરતા એ ક્ષણમાં પરમપદની પ્રાપ્તિ અંતર્મુહૂર્તમાં થાય એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. પછી એકાંતે કોઈ પર પરમાત્માને લક્ષમાં લેવાનો પ્રશ્ન રહેતો નથી. કેમ કે અહીંયા જ્યાં સર્વજ્ઞને લક્ષમાં લઈએ છે ત્યાં નિજ સર્વજ્ઞ પદ લક્ષ ગોચર થાય છે એ અનુસંધાન છે. ધ્યાનમાં એ અનુસંધાન છે. કોઈ બીજા પરમાત્માને ચિંતવતા રાગની ઉત્પત્તિ થતી હોવાથી તેમના પ્રત્યેના મહિમાથી રાગની ઉત્પત્તિ થતી હોવાથી રાગને ધ્યાનનું નામ મળતું નથી. રાગ ધ્યાનથી વિચલિત થનારો થઈને ઉત્પન્ન થનારો પર્યાય છે એટલે એને ધ્યાનનું નામ દેવામાં આવતું નથી. અન્ય મતમાં એ વિષય છે બીજા પરમાત્માનું ધ્યાન કરવું તે અનુસાર એ વિષયને નહીં સમજનારા જૈન દર્શનમાં પણ કેટલાક અન્ય પરમાત્માનું ધ્યાન કરવાનું વિચારે છે. પણ ખરેખર મંદિરમાં સર્વજ્ઞની સ્થાપના અરિહંતની સ્થાપના કર્યા પછી તેમની સામે ધ્યાનમાં બેસવામાં પણ લક્ષ્ય અંતર્મુખ કરવાનું છે એ સ્વયં પ્રતિમામાંથી નીકળે છે. ભગવાનની જે પ્રતિમા છે અરિહંત દેવની એમાંથી એ વિષય ઉભો થાય છે. બહુ સ્પષ્ટ રીતે ઉભો થાય છે. કેવી રીતે સ્પષ્ટ ઉભો થાય છે કે એ પોતે પરિપૂર્ણ રીતે અંતર્મુખપણે ધ્યાનમાં ડૂબેલા છે. શુક્લ ધ્યાનનો ચોથો પાયો જે છે એ 13મા ગુણ સ્થાનમાં લીધો છે એટલા માટે એ નિરવશેષપણે અંતર્મુખ થઈને ધ્યાનમાં ડૂબેલા છે. એ પોતે વગર પ્રતિમાજી વગર બોલીએ વગર કહે એમ બોધ આપે છે કે તું પણ અંતર્મુખ થા. તું હું જેમ અંતર્મુખ છું એમ તું પણ મને અનુસરીને મારા માર્ગે આવવા માટે મારી જેવો થા, એમ ભગવાનની પ્રતિમા ઉપદેશ દીધા વગર સ્વયં નિત્ય બોધક છે. જેમ શાસ્ત્ર નિત્ય બોધક છે એમ પ્રતિમાજી પણ નિત્ય બોધક છે. આત્મભાવ પરિપૂર્ણપણે પ્રસિદ્ધ થયો છે ત્યાં અરિયંત દિશામાં. સ્વરૂપ નો જે અંતર્મુખ ભાવ, સ્વરૂપાકાર ભાવ છે, એ સ્વાકાર પરિણામ પરિપૂર્ણ રીતે પ્રસિદ્ધ છે. એવું ત્યાંથી અંતર્મુખ થવાનું લક્ષ થતું હોવાથી, એવો આદેશ મળતો હોવાથી, ઉપદેશ મળતો હોવાથી એમને સમ્યક્ત્વનું ગૌણ કારણ કહેવામાં આવ્યું છે. મુખ્ય કારણ તો પોતાનો આત્મા થવાનો, એટલે ગૌણ કારણ છે. એ વિષય તત્વાર સૂત્રમાં ઉમા સ્વામી મહારાજે પણ સ્થાપ્યો છે. એનો અર્થ કયો છે, શ્લોકો લીધા છે બે ત્રણ, એ વિષયમાં એનો અર્થ કર્યો છે કે સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રાને દેખીને, સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રાને દેખી સ્વસંવેદ ભાવરૂપ પોતાનું સ્વરૂપ વિચારે, આમ ધ્યાનમાં લેવાનું છે. ભગવાનની સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રા પ્રતિમાજીમાં જે પ્રતિષ્ઠા કરવાનું કારણ છે, આ કારણ છે કે પછી એ ભગવાનની પ્રતિમાને જોતા એ પથ્થરની પ્રતિમા છે એવું જ્ઞાનમાં આવતું નથી. જાણે કે સાક્ષાત વિતરાગ પરમાત્મા બિરાજમાન છે એમ ભાવ આવે છે, એમ જ્ઞાન થાય છે. નિક્ષેપ કરવાનું કારણ આ છે. બહુ ઊંડો વિષય છે આ નિક્ષેપનો વિષય છે ને, એ તો ઘણો ઊંડો વિષય છે. નિક્ષેપ નયનો વિષય છે. નયનો વિષય તે નિક્ષેપ કયો. નય કોને છે કે જેને સમ્યક જ્ઞાન વર્તે છે તેને નય છે. મિથ્યા જ્ઞાનમાં મિથ્યા દ્રષ્ટિ જીવોને નય જ્ઞાનનો અભાવ છે. આમ છે, જે કોઈ સમ્યક દ્રષ્ટિ થયા તે સમ્યક દ્રષ્ટિઓને જે નય જ્ઞાનની ઉત્પત્તિ થઈ, એ નય જ્ઞાનની ઉત્પત્તિનો વિષયમાં એક નિક્ષેપ આવ્યો, એમાં સ્થાપના નામનો એક નિક્ષેપ છે. એ સમ્યક જ્ઞાનનો વિષય છે. જો કોઈ સ્થાપનાને ઉડાવે તો એ નયને ઉડાવે છે, એ જ્ઞાનને ઉડાવે છે, એ આત્માને ઉડાવે છે. આમ છે. જૈનમાં પણ એ કહેવાતા જૈન સંપ્રદાયમાં પ્રતિમાજીનો નિષેધ છે ને, એટલે તો મહારાજશ્રી પરિવર્તન કર્યું કે આમાં તો સિદ્ધાંતનું ખૂન છે. આત્માર્થી હતા, શાસ્ત્રનો આધાર લઈને ગયા. એમનાથી જે વૃદ્ધ હતા, કેમ કે પોતે નાની 21-22 ઉંમરની ઉંમરમાં દીક્ષા લીધી, એટલે જે વૃદ્ધ સાધુઓ હતા એની પાસે ગયા. શાસ્ત્રમાં તો ભગવાનની પ્રતિમાની સ્થાપના છે, સમ્યક પ્રકાર છે, આ તો આનો નિષેધ કેમ થાય. બિલકુલ આનો જો નિષેધ કરવામાં આવે તો એમાં આત્માનો નિષેધ છે. આ તો માર્ગનો નિષેધ છે, માર્ગના ફળનો નિષેધ છે.
બરોબર.
આ વસ્તુને ગૌણ કરી શકાય
નહીં.
ભલે પરદ્રવ્ય આશ્રિત વિષય છે, ભગવાનની સ્થાપના કરવી તો પરદ્રવ્ય કાર્ય છે ને, છતાં જે જિનમાર્ગને વિશે જે જિનોક્ત વ્યવહાર છે, શ્રાવકની ભૂમિકામાં સમ્યગ્ઞાની શ્રાવકને એ પ્રકાર ઉત્પન્ન થાય છે અને તે અનાદિ અનંત આ સ્થાપિત વાત છે, સ્થાપિત વિષય છે, એટલે તો શાશ્વત પ્રતિમાઓ આ લોકમાં બિરાજમાન છે. કેટલીક શાશ્વત પ્રતિમાઓ છે એ લોકમાં, અધિદીપની બહાર શાશ્વત પ્રતિમાઓ છે, એનું કારણ આ છે. શ્રીમદજીની ભાષા બહુ મુલાયમ. એવો વિષય આવી રીતે સિદ્ધાંત ન સ્થાપન એમ કરીને આખા સંપ્રદાય વિશે પ્રહાર કર્યો છે. મિત્ર, એ તો બહુ જ મૃદુ ભાષી હતા, છતાં પણ પ્રતિમાજીની સ્થાપનાને ઉડાવે એ વાત એમણે બહુ કઠોરપણે નિષેધી છે. ઉર્દુ ભાષામાં તલ્લાક કહે છે, તલ્લાક એટલે એકદમ અણગમો આવે છે. કોઈ સિદ્ધાંતનું ખૂન કરે છે ત્યારે એ વિષય ચલાવી લેવા માટે કોઈ ધર્મી ક્યારેય સંમત થાય નહીં. કયા પ્રકારે કે પ્રાણાંતે પણ એ વિષયો છે, એનું ચાલે ત્યાં સુધી એ વિષયનો એ સામે ઉભો રહીને બરાબર સામનો કરે. કેમ કે એ તો સિદ્ધાંત, એ તો પ્રાણ છે, માર્ગના પ્રાણ છે એ સિદ્ધાંતો છે. સિદ્ધાંત છૂટ્યો એ બધું છૂટ્યો. એટલા માટે અષ્ટપાવળની અંદર એક સૂત્ર છે કુંતુંડાચાર્ય દેવનું, કે દર્શન ભઠ્ઠા નહીં સિજનથી, ચરિત ભઠ્ઠા સિજનથી, દર્શન ભઠ્ઠા ન સિજનથી. ચારિત્ર ભ્રષ્ટ થાય છે એ સિદ્ધાંતથી ન ભ્રષ્ટ થાય, જો સમ્યક દર્શન યુક્ત હોય તો. પણ શ્રદ્ધા ફરે છે ત્યારે આખા સિદ્ધાંતનું અવમૂલ્યન થાય છે.
બરોબર,
એ સિદ્ધાંત આખો બદલાય છે, આખો માર્ગ છે ઉન્માર્ગપણાને પામે છે. એટલે ગ્રહિત મિથ્યા દર્શનનો ત્યાં પ્રસંગ આવીને ઉભો રહે છે. બારમાં વિરુદ્ધતા ક્યાં છે? અહીંયાથી ઉભી થઈ ને, ક્યાંથી ઉભી થઈ બારમાં? જ્ઞાનીને તો કઈ નડતું નથી, નડે છે ભાવ કરનારને. વિરોધ, જે વિરોધ કરે છે સિદ્ધાંતનો, સિદ્ધાંતથી વિરુદ્ધ ભાવમાં પરિણમે છે એને પોતાનો ભાવ નડે છે, જ્ઞાનીને કોઈ નડતું નથી. કેમ કે એ સિદ્ધાંતને અનુસરવા માંગે છે અને સિદ્ધાંતને બીજા અનુસરે એવો એનો રાગ છે. જે સિદ્ધાંતથી પરિપૂર્ણ નિર્દોષતા પ્રગટ થાય એવો પોતે પ્રયત્ન કરે છે, એમાં જેટલી સરાગ દશા છે એ જ માર્ગને અનુસરવાનો પ્રશસ્ત રાગ છે. જ્યાં પ્રશસ્ત રાગ છે ત્યાં પ્રશસ્ત દ્વેષ પણ છે. આ પ્રશસ્ત દ્વેષ છે.
બરોબર,
પ્રશસ્ત દ્વેષ બે પ્રકારે, એક પોતાના દોષોની નિંદા ગ્રહા કરવી તે પ્રશસ્ત દ્વેષ છે, અને એક ધર્મી જ્ઞાની ધર્માત્મા પ્રત્યેના વિરોધને ખાળવો, ધર્માત્મા પ્રત્યે આક્રમણ થતું હોય તેને ખાળવો, તેનો વિરોધ કરવો, તે પણ પ્રશસ્ત દ્વેષ છે.
બરોબર,
આમ સ્વ અને પર આશ્રિત એવા જે ઉદ્વેગના પરિણામ એને પ્રશસ્ત દ્વેષ કહેવામાં આવે છે. એ જેને પ્રશસ્ત રાગ છે એને આવો પ્રશસ્ત દ્વેષ છે, પડેલો જ છે. એ આ પ્રકારના ઉદયના કાળમાં આવો બહારમાં પ્રસંગ બને ત્યારે ભાવમાં ઉદયમાન થાય છે. જે ગર્ભિત યોગ્યતામાં રહેલો છે તે આવા પ્રસંગે ભાવમાં ઉદયમાન થાય છે. રાગ અને દ્વેષ નુકસાનકારી છે. નુકસાનમાં એકાંતે નુકસાન છે ને ક્યારે પણ લાભ નથી. આમ સિદ્ધાંત છે. છતાં જ્ઞાની થોડું નુકસાન કરે છે ને રાજો લાભ કરે છે.
બરોબર.
એક માણસ 10 લાખ રૂપિયા કમાય છે ત્યારે 12-25 હજાર રૂપિયા બજારના સરાફી વ્યાજના પણ ચૂકવે છે, બેંકોને પણ ચૂકવે છે. તો એ 10 લાખ રૂપિયા કમાવા માટે 25-50 હજાર રૂપિયાનું વ્યાજ ભરવું એને એક ન્યાયે નુકસાનનો ધંધો કહેવામાં આવતો નથી. એ ન્યાયે જ્ઞાનીને નુકસાન નથી એમ કહેવામાં આવે છે. છતાં નુકસાન છે, તે નુકસાન જ છે. એ પણ એક ન્યાય છે એમ છે. એવું છે. એમાં છે કે વાડો છે એ વાડાબંધીમાં સંકુચિત માણસ થાય છે. સંપ્રદાય બુદ્ધિ કહો, વાડાબંધી કહો, એ સંકુચિત માણસનું ફળ છે. વિતરાગ શાસન, વિતરાગી ધર્મ વાડાબંધીમાં સંપ્રદાયના સંકુચિતપણામાં કેદ કરી શકાતું નથી. એ બહુ મોટો ગુનો છે. ભગવાને જૈન ધર્મને ચારેય ગતિમાં સ્થાપ્યો છે. માત્ર વાણિયાનો ધર્મ છે એમ સ્થાપ્યું, જો કે પ્રસિદ્ધપણે આપણા સર્વ તીર્થંકરો ક્ષત્રિય કુળની અંદર પેદા થયેલા છે. બધા જ ક્ષત્રિય હતા, કેમ કે કુળ પરંપરામાં શૌર્ય રસથી આગળ વધનારા છે અને આત્માના પુરુષાર્થમાં પણ એક શૌર્ય રસની ઉત્પત્તિ છે. જ્યાં પુરુષાર્થનો પાવર ફાટે છે, શક્તિ ફાટે છે અંદરથી, અનંત વીર્ય ગુણ જ્યારે પાતાળ ફોડીને બહાર નીકળે છે, મિથ્યાત્મક પાતાળ ફોડી નાખે છે, ત્યારે શૌર્ય રસથી આગળ વધે છે. ભલે શૌર્ય રસમાં શાંત રસ પ્રધાન છે તો પણ એની અંદર શૌર્ય રસ છે. એ રીતે નારકીમાં, 7મી નારકીમાં પણ જૈન ધર્મની પ્રાપ્તિ કરે છે એ સમ્યક દ્રષ્ટિ જીવ ખરેખર જૈન છે. જેણે મિથ્યાત્વાદી મહાવિકારોને સમ્યક પ્રકારે જીત્યા છે તે જૈન છે. જૈન છે ગુણવાચક નામ છે અને સંપ્રદાય વાચક નથી. આ જૈનનું અનેકાંત છે, છે અસ્થિ ને નાસ્તિ. જૈન તે ગુણવાચક છે અને સંપ્રદાય વાચક નથી. આ અનેકાંત છે. એટલે નારકીમાં પણ જૈન ધર્મ છે. તિર્યંચ જે મનવાળા પ્રાણી છે અત્યારે પણ 2.5 દ્વીપની 12 અસંખ્ય છે, એમાં કેટલાક તો પંચમ ગુણ સ્થાન વર્તે શ્રાવક છે, તે ખરેખર જૈનો છે. અને અહીંયા મનુષ્ય હોય, જૈન કુળમાં જન્મ થયો હોય, શરીરનો આત્મા જન્મ તો નથી, તો પણ જો એ સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરીને વિકાર ઉપર સમ્યક પ્રકારે વિજય ન મેળવી શકે તો તે ખરેખર વાસ્તવિકપણે જૈન નથી. ગુરુદેવ શ્રી એમ કહેતા કે સાકરના કોથળા ઉપમાં કર્યાતું ભરેલું છે. સાકર મીઠી હોય છે, બારદાન સાકરનું છે, નામ જૈનનું છે ને અંદર કર્યાતું ભરેલું છે કડવું, એ જૈન ખરેખર નથી. અને દેવલોકમાં પણ જે સમ્યક દ્રષ્ટિ દેવો છે તે બધા જૈન છે. આમ જૈન ધર્મની વિશાળતા ચારે ગતિમાં અનાદિથી સર્વજ્ઞ દેવ દ્વારા સ્થાપિત છે, એને માત્ર વાણિયા પૂરતો મર્યાદિત કરવામાં આવે અને સંઘની શેષ ભરે તે જ જૈન ગણવામાં આવે, મંડળમાં નામ લખાઈને લવાજમ ભરે તે જ જૈન ગણવામાં આવે, એ તો બહુ મોટો ખતરનાક અન્યાય છે. એ ન્યાય બિલકુલ છે. કહે છે કે અહીંયા એ રીતે ભગવાનની જે વિતરાગ મુદ્રા છે જેમાં અંતર્મુખ ભાવ પ્રદર્શિત થયેલો છે, ધ્યાનનો ભાવ પ્રદર્શિત થયેલો છે, તેથી તે ધ્યાન કરનાર જીવને બાહ્ય અવલંબનમાં નિમિત્ત ગણવામાં આવે છે, તેનો નિષેધ એ ખરેખર સિદ્ધાંતનો નાશ કરવાની એક પદ્ધતિ છે. કોઈ પણ અંશે તે અનુમોદવા લાયક નથી. કહે છે કે રાગ મટાડીને તેઓ વિતરાગ થયા, ધ્યાન કરનાર શું કરે છે કે ભગવાનની સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રા એમ દીધી છે. વિતરાગ મુદ્રામાં જ્ઞાનનું સ્વસંવેદન દીધું છે. સ્વસંવેદનમાં સ્વરૂપની એકાગ્રતાનો શુદ્ધ ઉપયોગ છે એ વાત લીધી છે.
બરોબર,
શુદ્ધ ઉપયોગ એ વિરાજમાન, કેવળ જ્ઞાન રૂપ પરિપૂર્ણ શુદ્ધોપયોગે વિરાજમાન, સ્વસંવેદનના પૂરા પર્યાય પરિણમિત છે. નીચે જે સ્વસંવેદન છે એ અધૂરું છે, અલ્પાંશે છે, જાત બેની એક છે. સમ્યક દર્શનમાં જે શુદ્ધોપયોગના કાળમાં સ્વસંવેદન થયું અને કેવળ જ્ઞાનમાં જે સ્વસંવેદન છે, બંનેની જાત એક છે, ક્વોલિટી એક છે, ક્વોન્ટિટીમાં ફરક છે.
બરોબર,
એટલી વાત છે. અલ્પાંશે છે. અહીંયા તો જ્ઞાનીનો એ નિક્ષેપ છે, એટલે જ્ઞાનીને એ સ્વસંવેદનની જાત પ્રત્યે છે, તેના ઉપરથી ભગવાનના અનંત સ્વસંવેદનને એ જ્ઞાનમાં ઉતારે છે.
બરોબર,
અનંત સ્વસંવેદનને જ્ઞાનમાં ઉતારે છે એમ એ વિતરાગનું સ્મરણ કરે છે. આવો વિષય છે, એક આવો જ વિષય કુંકુંડાચાર્યે પ્રવચન સારના પ્રારંભમાં કર્યો છે. ત્યાં એમણે હું જૈન દીક્ષા અંગીકાર કરું છું એવો મારો દીક્ષા મહોત્સવ ચાલે છે એનો એક આલેખન કર્યો, ચિતાર ઉભો કર્યો છે. બહુ સુંદર ચિતાર છે કે મારા દીક્ષારૂપી સ્વયંવરમાં હું મુક્તિરૂપી રમણીને વરવા નીકળ્યો છું, એવા મારા દીક્ષાના સ્વયંવરમાં આ બધાને બોલાવે ને, રાજાને ને મહારાજાને ને સગાને સંબંધીને મહોત્સવ કરે ત્યારે હગાવાલા બધાને બોલાવે, હું સિદ્ધ પરમાત્માઓને ને અરિહંત પરમાત્માઓને બોલાવું છું, એવો વિષય લીધો છે. અનંત જેટલા કોઈ ભૂતકાળે થયા તે અરિયંતો અને ભવિષ્યકાળે થનારા અને વર્તમાનમાં મહાવિદ્યાદિ ક્ષેત્રમાં વિદ્યમાન છે એ તમામને સમૂહને અને પ્રત્યેક પ્રત્યેકને એમ કરીને ભાવનાનો વિષય હું વંદું છું એમ કરીને અત્યારે સ્મરણમાં લઉં છું. દીક્ષાના કાળમાં હું સ્મરણમાં લઉં છું એટલે મારા આત્મામાં હું ઉતારું છું, મારા જ્ઞાનમાં ઉતારું છું. સ્મરણ ક્યાં થાય છે કે જ્ઞાનમાં થાય છે, એટલે જ્ઞાનમાં ઉતારું છું. અને સિદ્ધ પરમાત્માઓ, અનંતા સિદ્ધ પરમાત્માઓ ભલે સિદ્ધાલયમાં બિરાજમાન હોય તો પણ એને હું અત્યારે મારા જ્ઞાનમાં ઉતારું છું, ઉપરથી હેઠે ઉતારું છું. ઠીક, અનંતા સિદ્ધ પરમાત્માને જે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન માં સમાવેશ કરવામાં આવે છે, એમ દીક્ષા ધારણ કરનાર મુનિ છે, એ પોતાના મતિ જ્ઞાનમાં અને શ્રુત જ્ઞાનમાં અનંતા વિતરાગોને ધારણ કરે છે, સ્મરણ કરે છે, ત્યારે એ જ્ઞાનને પણ પ્રશંસનું છે, ત્યાં એ પરિણતિને પણ આચાર્ય મહારાજે ત્યાં પ્રશંસી છે. બહુ મહિમાથી 5 ગાથાઓ એવી પ્રારંભની લીધી છે. તો હજી ત્યાં અધિકાર જ્ઞાનને ચારિત્ર ત્રણ અધિકાર છે, એમાં જ્ઞેયનો અધિકાર જ્ઞાનની પ્રધાનતાથી શ્રદ્ધાનો અધિકાર છે, સમ્યક દર્શનનો અધિકાર છે.
બરાબર,
એક ગ્રંથ ઉપર 2 આચાર્ય ટીકા કરી છે, અમૃતચંદ્ર આચાર્ય પણ ટીકા કરી છે અને જયસેન આચાર્ય પણ ટીકા કરી છે. જયસેન આચાર્ય દેવે એ વાત કરી છે કે આ જ્ઞેય અધિકાર એટલે સમ્યક દર્શનનો અધિકાર પૂરો થયો, હવે જ્ઞાનાધિકાર કહેવામાં આવે છે એટલે સમ્યક જ્ઞાનનો અધિકાર કહેશું, એમ કરીને વાત કરી. કહે છે કે સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રાને દેખીને, આ એક સર્વજ્ઞનો વિષય ચાલે છે, સર્વજ્ઞનો નિર્ણય કરવાની વાત છે ને, એક સર્વજ્ઞમાં તો બહાર નીકળાય એવું નથી, એટલો વિસ્તાર વાળો એ વિષય છે. સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રાને દેખીને, એમ પથ્થરની પ્રતિમા નથી જોતા, સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રાને દેખીને, જો સાક્ષાત પરમાત્માને જાણે સામે બેઠા જાય છે, સ્વસંવેદન ભાવરૂપ પોતાનું સ્વરૂપ વિચારે છે, સ્વસંવેદનમય જે આત્મ સ્વરૂપ એ સ્વસંવેદનમાં આવવામાં એ ભાવમાં આવિર્ભૂત થાય છે, લક્ષ છૂટી જાય છે, અંદરમાં સ્વસંવેદનનો આવિર્ભાવ કરે છે અને એમ જાણે છે કે તેઓ સંપૂર્ણ રાગ મટાડીને વિતરાગ થયા. હાલ હું પણ સરાગ છું, સદમસ્તમાં જે સરાગ રાગનો જે અંશ છે એમની માફક જો હું રાગ મટાડું, પરિપૂર્ણ ડૂબી જાઉં સ્વરૂપમાં, તો મારા પરિપૂર્ણ વિતરાગ પદને હું પામું, નિશ્ચયથી હું આવો વિતરાગ છું. આમ જુએ છે, જેવા પરમાત્મા છે તેવો નિશ્ચયથી હું છું, એમ કહેવામાં આવે છે કે આ સ્થાપના નિમિત્તથી ત્રણ કાળ ત્રણ લોકમાં ભવિજીવો ધર્મ સાધે છે, તેથી સ્થાપના પૂજ્ય છે, સ્થાપના પરમ પૂજ્ય છે. દ્રવિજી દ્રવિજીવ છે તે પણ ભાવ પૂજ્ય છે, જે દ્રવિજીન છે તે દ્રવજીવ છે, તે દ્રવજીવ છે તે દ્રવજીન છે તે પણ ભાવ પૂજ્ય છે, તેથી ભાવિ નહીં થી પૂજ્ય છે, ભાવિ નૈગમ નહીં થી તે પૂજ્ય છે, અથવા ત્રણ કલ્યાણક સુધી દ્રવજીન છે તે પૂજ્ય છે, ત્રણ કલ્યાણક સુધી જે દ્રવજીન છે, ત્રણ પહેલા ત્રણ કલ્યાણ થાય છે ને એમાં પણ તે દ્રવજીન છે તે પૂજ્ય છે, એ ભગવાનનું પૂજન આવ્યું બાળ અવસ્થામાં પણ. સમોસરણ મંડિત અનંત ચતુષ્ટય યુક્ત ભાવજીન છે, એ પેલા દ્રવજીન લીધા ત્રણ કલ્યાણક સુધી, ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક સુધી દ્રવજીન લીધા, પછી જ્યાં અરિયંત થયા તે ભાવજીન થયા. એ ભાવજીન છે તે સમોસરણ મંડિત અનંત ચતુષ્ટય યુક્ત અનંત જ્ઞાન અનંત દર્શન અનંત વીર અનંત સુખ યુક્ત ભાવજીન ભવજીવોને તારે દિવ્ય ધ્વનિથી ઉપદેશ આપીને સાક્ષાત મોક્ષ માર્ગની વર્ષા કરે એવા પરમાત્માને ભાવજીન કહેવામાં આવે છે. ભાવજીન છે તે દ્રવ્યજીન છે એમ કહેવાની આવશ્યકતા રહેતી નથી. હવે સિદ્ધદેવનું વર્ણન કરીએ છીએ એમ કરીને, આ દેવનો અધિકાર છે ને, સિદ્ધ નિરાકાર પરમાત્મા છે, અનંત ગુણો રૂપ થયેલા પોતાના આનંદ સુખ ને ગુણો અને પર્યાય થી વેદી દ્રવગુણ ને અનુભવે છે, લોક શિખર ઉપર બિરાજે છે, સદગુણ હાનિ વૃદ્ધિ રૂપ અર્થ પર્યાય અને ચરમ દેહ થી કિંચિત ન્યૂન પ્રદેશોની આકૃતિ આકારરૂપ વ્યંજન પર્યાય થી સહિત, અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય થી સહિત છે. કયો છે કે મોમ ગયો ગળી મુસીમે જાર સંબર હોય પુરુષાકારે જ્ઞાન વસ્તુ પ્રમાણે સ્વચ્છ, એમ દેવને જાણે ત્યારે સ્વરૂપ અનુભવ થાય છે. અનુભવ પ્રકાશ ગ્રંથ છે ને, એટલે એમ કહ્યું છેલ્લું વચન આ છે કે દેવને જાણે ત્યારે સ્વરૂપ અનુભવ થાય છે. આવા દેવને જાણે, જાણે એટલે સ્વીકારે, સંમત કરે ત્યારે અનુભવ થાય છે. અન્યથા પ્રકારે દેવને સંમત કરે તેને સ્વરૂપ અનુભવ થતો નથી. એનું અનર્પિત વચન છે. આદર કરવા જાય, વિશ્વાસ કરવા જાય, પ્રશંસા કરવા જાય, રુચિ કરવા જાય, આ બધા નિર્ણયની અંદર નિર્ણય કરતા બધા પ્રકાર પરિણામમાં ઉપજે છે. ત્યાં પોતે અનંત ચતુષ્ટય મંડિત પરમ આત્મ સ્વરૂપે, પરમાત્મ સ્વરૂપે, વિતરાગપદ સ્વરૂપે, સિદ્ધપદ સ્વરૂપે છે એમ નિર્ણય કરનારને અંતર પુરુષાર્થની શરૂઆત થાય છે. ત્યાં પુરુષાર્થ ઉત્પન્ન થાય છે. સર્વજ્ઞને જાણે અને પુરુષાર્થ ન રહે એ વાત રહેતી નથી, કેમ કે સર્વજ્ઞ જાણ્યું તે પ્રમાણે બધું થશે. આપણે પુરુષાર્થ શું કરીએ હવે, એમાં પુરુષાર્થ કરવાની કઈ આપણા હાથની બાજી રહેતી નથી, એ પ્રકાર છે એમ કેવું છે.
બરોબર,
એ તકલીફ પડે છે કે સર્વજ્ઞને સ્વીકાર કરવા જતા આપણો પુરુષાર્થ નહીં રહે, કે એ સ્વીકાર કરવાનું જે નિર્ણયમાં કાયલ થાય છે તે નિર્ણય કરનાર જ્ઞાન પુરુષાર્થ સહિતનું જ્ઞાન છે. વળી એ સગળા સારા પુરુષાર્થ, સાચા પુરુષાર્થ સહિતનું જ્ઞાન છે. અને એ નિર્ણય પણ સમ્યક પદાર્થનો, સમ્યક પુરુષાર્થનો ઉત્પાદક કારણ થાય છે, એ વાત નિર્ણયની સાથે એકદમ સુસંગત છે. પુરુષાર્થનો અભાવ એમાં સ્વીકારવો એ નિર્ણયના, સર્વજ્ઞના નિર્ણયને સમજ્યા નથી. સર્વજ્ઞના નિર્ણયને જે સમજ્યા છે એને પુરુષાર્થનું સ્વરૂપ સમજાયું છે. પોતાના પુરુષાર્થ સહિત, પોતાના પુરુષાર્થ સહિત એટલે આમ લેવું પડે કે તે સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે કે નહીં. જો તે સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે તો એ સર્વજ્ઞનો નિર્ણય કરવા કાળે નિર્ણય કરવાને યોગ્ય પુરુષાર્થ કર્યો છે કે નહીં. તો નિર્ણય પણ પુરુષાર્થ સમેત થાય છે, પુરુષાર્થ સહિત થાય છે. અને જેને નિર્ણય થયો છે એને તો પુરુષાર્થનું કારણ ઊભું થઈ ગયું છે. જે કરું કરું નો અપુરુષાર્થ હતો એને તો પુરુષાર્થ કહેવાય પણ કેમ, જે કરું 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 એવો અપુરુષાર્થ હતો એ પુરુષાર્થ મટીને વારંવાર સહજપણે પરિણામ મર્યાદામાં આવીને સ્વરૂપની મહિમામાં ખેંચાઈ જાય છે અને એની અંદર જે ઉત્સુકતા અને વેગ ઉત્પન્ન થાય છે, જોર ઉત્પન્ન થાય છે, જે જ્ઞાનનું બળ રાગને તોડવા વાળું ઉત્પન્ન થાય છે, વિકલ્પને તોડવા વાળું ઉત્પન્ન થાય છે અને વિકલ્પને તોડે રહે છે, એવું જે જ્ઞાનનું નિર્ણય બળ છે એ પુરુષાર્થની જાગૃતિનું અનન્ય કારણ છે. એમાં પુરુષાર્થ ક્યાં આવ્યો પુરુષાર્થ એમાં ક્યાં આવ્યો એ પ્રશ્ન એમ સૂચવે છે કે એ વિષયથી હજી અજાણપણું રહેલું છે, એમાં ખરેખર પુરુષાર્થ ગર્ભિત છે. સમ્યક પુરુષાર્થ ત્યાં ગર્ભમાં આવી ગયો અને સમ્યક દર્શનના કાળમાં એ સમ્યક પુરુષાર્થનો જન્મ થશે. નિર્ણય થનારને સમ્યક પુરુષાર્થ ગર્ભમાં આવ્યો અને સમ્યક દર્શનના કાળમાં એ સમ્યક પુરુષાર્થનો જન્મ થશે. એમાં પુરુષાર્થ ક્યાં આવ્યો કે અહીંયા ગર્ભમાં આવ્યો તે આવ્યો, ત્યાં સુધી હજી પુરુષાર્થ આવ્યો જ નહોતો. અને જેને પુરુષાર્થ માન્યો તો એ બધો પુરુષાર્થ નહોતો પણ વિપરીત પુરુષાર્થ હતો. પુરુષાર્થનો અર્થ જ એ છે, પુરુષ નામ આત્મા, પુરુષ એટલે પુરુષ વેદ ત્રિવેદ નો વિષય નથી, પુરુષ નામ આત્મા, એનો અર્થ નામ પ્રયોજન સરે તેને પુરુષાર્થ કહેવામાં આવે છે. એટલે તો એ વિરિગુણની પરિભાષા જ એ છે કે સ્વરૂપની રચના કરે તે વિરી શક્તિ કહીએ. 47 શક્તિ સમયસારમાં લખી છે, એમાં અમૃતચંદ્રાચાર્યજીએ વ્યાખ્યા જે બાંધી છે કે જે સ્વરૂપની રચના કરે તે એવું જે સ્વરૂપની રચનાના કાર્યનું મૂળ કારણ છે એની અહીંયા નિજ સ્વરૂપનો નિર્ણય અથવા સર્વજ્ઞ સ્વરૂપનો નિર્ણય અથવા પરમાત્મપદનો આત્મપદનો નિર્ણય કહેવામાં આવ્યો છે. મુમુક્ષુની ભૂમિકામાં આ પરિસ્થિતિમાં જીવ આવે છે. જેટલા જેટલા બોલ અહીંયા આ 192માં કયા છે એ પ્રકારમાં મુમુક્ષુ જીવ જ્યારે આવે છે ત્યારે એને સમ્યક દર્શનની સન્મુખ થવાનું કારણ થાય છે. એ પહેલાં કોઈ જીવ સમ્યક દર્શનની સન્મુખ હોય છે એવું બનતું નથી. ભલે અનેક પ્રકારે કષાયની મંદતા હોય, ભલે અનેક પ્રકારે શાસ્ત્રને આગમ જ્ઞાનની ધારણા હોય, ભલે અનેક પ્રકારે ભાષાનો ભંડોળ હોય, તો પણ જ્યાં સુધી નિરાત્મક સર્વજ્ઞપદનો નિર્ણય ન થાય ત્યાં સુધી એ સમ્યક્વી તો નથી, સંકિતવી તો નથી, પણ સંકિતની સન્મુખ પણ નથી. અને જે સંકિતની સન્મુખ થાય છે તે અલ્પકાળમાં ગણતરીના દિવસોમાં કે કલાકોમાં સમ્યક દ્રષ્ટિથી જાય. આ પરિસ્થિતિ છે. એમ આની અંદર જે કહેવા માંગે છે એના અનેક જાતના સંકેતો આ વિષયના વિભિન્ન પરમાગમની અંદર પણ જોવા મળે છે.
શ્રીમંદર ભગવાન નો જય હો. પરમ કૃપાળુ શ્રી.